અહીંયા જે પેલો બોલ છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણતો નથી, બીજા બોલમાં આવશે કે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી એ બીજા બોલમાં આવશે. હા, પર જણાતો નથી. ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને એટલે આત્માને, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે, ખંડખંડ જ્ઞાન વડે, પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મન વડે, ગ્રહણ એટલે જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હું ઇન્દ્રિય જ્ઞાનમય નથી પણ હું અતિન્દ્રિય જ્ઞાનમય છું એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કેમ પ્રાપ્તિ થાય છે? કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે છે એને અમે આત્મા જ કહેતા નથી, એને તો અમે અનાત્મા કહીએ છીએ. એને અનાદિકાળથી વિપરીત શ્રદ્ધા થઈ ગઈ છે. આત્માને ઇન્દ્રિય જ્ઞાન વાળો માને છે અને ઇન્દ્રિય જ્ઞાનના સાધન વડે, લિંગ વડે પરને જાણવું થાય છે એમ માને છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તારી શ્રદ્ધા ખોટી છે, તારે સમ્યક દર્શન નહીં થાય. એમ છે, અનાદિકાળથી અજ્ઞાનીને અજ્ઞાનમય જે અનુભવ છે એ ખોટો છે. અનાદિકાળથી અજ્ઞાનીને જે અજ્ઞાનમય અનુભવ છે એટલે કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે છે અનાદિકાળથી, એવો જે એનો અનુભવ છે એ અનુભવ ઉપર ચોકડો મારવાની હિંમત ચાલતી નથી.
અને આ ખોટો છે, એ ખોટો જાણે તો એનો બીમારી ટળે, તો ટળે નહીં તો ના ટળે.
આખી 31 ગાથા આવી ગઈ. કોહિનૂરના હીરા અહીંયા છે, આ તમારા લંડનમાં ઓલામાં નથી, મ્યુઝિયમમાં. કોહિનૂરનો હીરો અહીંયા છે, અહીંયા છે. દ્રષ્ટિ ફેરવી નાખી તમારી, તમારી મિથ્યા શ્રદ્ધા જે છે અનાદિકાળની એ ફેરવી નાખે એક વાક્યમાં. અનુભવીનું એક વાક્ય તો બસ થઈ પડે. કે છે કે આ આત્માનો સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માનો સ્વભાવ છે. એ અતિન્દ્રિય જ્ઞાનમય જે આત્મા છે એ વળી ઇન્દ્રિય જ્ઞાનના સાધન વડે પરને જાણે એમ બની શકતું જ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો જ નથી, અને જે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે છે એને અમે આત્મા કહેતા નથી. જ્ઞાન નથી, જ્ઞાન નથી, એટલે અજ્ઞાન છે. ખલાસ. તારે પરને જાણવું હોય તો પણ તું આત્માને જાણ, આત્માને જાણતા પર તને જણાશે. પણ જાણવું હોય પરને તો આત્માને જાણવું પડશે. એક ને એક વાત આવે મંજુબેન, મંજુબેન હમણાં એમ કહે છે અવારનવાર કે ફરી ફરીને એક ને એક વાત આવે છે. પણ એક ને એક વાત એને કેવી છે? કોઈ પણ શાસ્ત્ર માંથી લ્યો તો આચાર્ય ભગવાન એ જ કેવું છે કે તું તને જાણ, તું તને જાણ, તું તેને અનુભવ કર જે તે જાણ્યો નથી આત્માને, તું તને જાણ.
એકને જાણતા બધું
જણાઈ જાય,
એટલે એકને જ જાણવાનું છે.
અને પાછું એમ છે કે એને પોતાને એ પ્રકારે અનુભવથી સિદ્ધ થઈ ગયેલી વાત છે કે અત્યારે આ મને ગુરુદેવ જણાય છે, પ્રત્યક્ષ જાણું છું ગુરુદેવ છે, અને આ વ્યાખ્યાનું પ્રત્યક્ષ સાંભળું છું ગુરુદેવનું વાણી, તો ઈ શું નથી જણાતા ગુરુદેવ? કે ના, એ તારે નિષેધ કરવો પડશે. એમ ગુરુદેવ શીખડાવે છે. એમ કે છે કે તું તારા ઇન્દ્રિય જ્ઞાન વડે જો મને જાણીશ તો અમે તને આત્મા જ કહેતા નથી, તું તારો ધર્મ ચૂકી ગયો. ચૂકી ગયો ધર્મ કેમ? કે જ્ઞાનનો ધર્મ, જ્ઞાન તો જેનું હોય એને જાણે કે જ્ઞાન જેનું ન હોય એને જાણે? પોતાને જાણવાનો એનો ધર્મ છે, એ એનો ધર્મ છે. જ્ઞાન જેનું નથી એને જાણે એનો ધર્મ નથી. મર્યાદા બારમી જ્ઞાન રખડું છે જ્ઞાન. આહા, અનાદિકાળથી એકેન્દ્રથી માંડીને સંગની પચિન્દ્રી સુધી એનો અનુભવ છે કે પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું. ત્યાં સુધી પ્રેમચંદભાઈ આ પક્ષ નહીં છૂટે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીવતી રહેશે. ઇન્દ્રિય જ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત નહીં થાય, નહીં જીત નહીં મળે, આત્માનું દર્શન નહીં થાય. સામે પાઠ છે તમારી સામે, આ ચોખ્ખો પાઠ છે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય પદાર્થ છે અને એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એ તો બની શકતો જ નથી, એ તો એનો સ્વભાવ જ નથી. બતાવી દીધું ને, આત્માને કેવું અતિન્દ્રિય જ્ઞાનમાં પદાર્થ અને વળી એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે, તો અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તારી શ્રદ્ધામાં જ આવ્યો નથી, તું વાતું કરી રહ્યો છો. તારા શ્રદ્ધામાં અતિન્દ્રિય મહાપદાર્થ હું આત્મા છું, તારા જ્ઞાન ને શ્રદ્ધામાં આવ્યું જ નથી. પર્યાય ઉપર લક્ષ છે તનું, જ્ઞેય ઉપર લક્ષ છે, જ્ઞાયક ઉપર લક્ષ આવતું જ નથી. એટલે અહીંયા પેલા બોલમાં પરને જે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે એવો આત્માનો સ્વભાવ નથી. કેમ? આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આટલું જો એના ખ્યાલમાં આવે તો એને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે. એમ બીજા બોલમાં હવે ઓલું પરને જાણવાનો નિષેધ કર્યો હતો ઇન્દ્રિય જ્ઞાન વડે, હવે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવાનો નિષેધ કર્યો હતો કે ઇન્દ્રિય જ્ઞાન વડે પણ પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી. હવે બીજા બોલમાં ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય કે ના, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણાતો જ નથી, જણાય જ નહીં. એ બીજા બોલમાં ગ્રાહ્ય અને જણાવા યોગ એવા જેનું એટલે આત્માનું લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એટલે આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી જણાતો નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય થતો નથી એટલે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો સ્વભાવ નહીં અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પોતાનો જણાય એવો પણ એવો સ્વભાવ નથી. બે બોલ થયા, બે બોલમાં બધું આવી જાય છે, ચૂકતે સમાજ થઈ જાય છે. ત્રીજો બોલ, જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે એટલે અગ્નિ છે એમ જણાય છે, અનુમાન થાય છે, જ્યાં ધુવાળો હોય ત્યાં અગ્નિ હોય એવું અનુમાન થઈ શકે છે, તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા ઇન્દ્રિયોથી જણાવા યોગ ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ એટલે જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી. ઓલો ઇન્દ્રિય પ્રત્યક્ષથી જણાતો નથી એમ કહ્યું. હવે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન કરે કે જેમ ધુવાળા હોય યા અગ્નિ હોય એ તો અનુમાન થઈ શકે છે, એ તો રૂપી પદાર્થ છે એટલે એનું અનુમાન તો થઈ શકે છે, પણ જ્યાં એ હાથપગ હલાવતો હોય એમ અનુમાન કરે કે હવે આ હું આત્માને જાણું છું, હાથપગ હલાવે છે તે આત્મા, તો એ અનુમાન જ્ઞાન વડે આત્મા જાણી શકાતો નથી. એ તો જડની ક્રિયા જણાની, એમાં આત્મા ક્યાં જણાણો, એ તો જડની ક્રિયા જણાની. એટલે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન કર્યું, ઇન્દ્રિય પ્રત્યક્ષથી તો હાથ જણાય, હાથ જણાણો, પણ હાથ હલે છે એવું અનુમાન કર્યું કે આમાં જીવ હોય તો હાથ હલે, તો જીવનું મને જ્ઞાન થાય છે અનુમાનથી, કે ના જીવનું જ્ઞાન અનુમાન વડે થઈ શકે જ નહીં. કેમ કે અનુમાન જ્ઞાન પરોક્ષ છે, અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ છે. દેખાય અરૂપી દેખાય નહીં, અનુમાનનો વિષય નથી. એમ એટલે આખું પહેલેથી જ ઇન્દ્રિય જ્ઞાન ના બે બોલ લીધા, પછી ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ અનુમાનનો વિષય લીધો, બધું ઇન્દ્રિય જ્ઞાનના પેટાભેદમાં આવે છે, પેટાભેદમાં આવે છે. હા, ચોથો બોલ, બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર કેવળ અનુમાનથી જણાવા યોગ નથી, અનુમાન દ્વારા જાણતો નથી અને અનુમાન દ્વારા જણાતો પણ નથી. અનુમાન દ્વારા જાણતો નથી અને અનુમાન દ્વારા આત્મા જણાતો પણ નથી. ઓલું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી અને ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતો નથી. બીજાઓ વડે માત્ર ચોથો બોલ, બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર કેવળ અનુમાનથી જ જણાવા યોગ નથી. અનુમાન, અનુમેય અને અનુમાતા ત્રણ શબ્દ વાત પડે છે. પેલામાં અનુમાન કહ્યું, બીજામાં અનુમેય માત્ર નથી, ત્રીજામાં અનુમાતા નથી. પાંચમા બોલમાં જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમાતા માત્ર એટલે કેવળ અનુમાન કરનારો જ, અનુમાન જ કર્યા કરે કે આત્મા આવો છે ને આત્મા આવો છે, એ આત્મા એમ જાણી શકાતો નથી. ગમે એવી કલ્પના કરે ને એ પરોક્ષ જ્ઞાનથી આત્માના પ્રત્યક્ષ દર્શન ન થાય એવા અર્થની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠો બોલ, લિંગ દ્વારા નહીં. હવે છઠ્ઠા બોલમાં કહે છે કે ઉપરના પાંચ બોલમાં બધા લિંગોની વાત કરી, ઇન્દ્રિય જ્ઞાન વડે જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતો નથી. બે, પછી ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક પણ જણાતો નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનથી પણ જણાતો નથી, અને અનુમેય થતો નથી, અનુમાતા પણ પોતે થતો નથી. એમ પાંચ પ્રકારે ઇન્દ્રિય જ્ઞાનના આખા વિષયોને પાંચ પ્રકારે વર્ણવીને એનો નિષેધ કર્યો, એનો નિષેધ કર્યો. એટલે એટલો વિષય નાસ્તિથી સમજાયો. ત્યારે પછી હવે આત્મા જણાય છે ને, વળે આનાથી ન જણાય, આનાથી ન જણાય, આનાથી ન જણાય. પ્રભુ જલ્દી કરો ને, સેના વડે જણાય મારો આત્મા? મારે તો મારો આત્મા જાણવો છે. મારે આ નાસ્તિનું કથન ભાઈ સાહેબ તમે, હું ગોટે ચડી જઈશ પછી. હવે જલ્દી કરો, મારે આત્મા ક્યાં સાધન વડે જાણવો, કેમ જણાય એ જલ્દી કરો ને. અમારે તો આ અનુમેય અનુમાન ને અનુમાન માતા ને અનુમેય ને એ બધું કઈ અમે સમજતા નથી. અમને તો જલ્દી સેના સાધન વડે આત્મા જણાય, અમારે તો દર્શન કરવા છે. તો કે જો તૈયારી તારી થઈ ગઈ તો સાંભળ છઠ્ઠા બોલમાં કે લિંગ દ્વારા નહીં, એટલે કે ઉપરના બધા પાંચ લિંગો ચિહ્ન ઇંધાણ કયા સાધન એના દ્વારા આત્મા જણાતો નથી. ત્યારે પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે, સ્વભાવ વડે જ જણાય છે. સ્વભાવ પોતાનો જે અતિન્દ્રિય જ્ઞાન આત્મા છે, સ્વભાવ એના દ્વારા એ સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાનને વિભાવ કહ્યું, એને પર કહ્યું. અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જે પેલા બોલમાં કહ્યો, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. તો અતિન્દ્રિય જ્ઞાનમય હું છું એમ જો લક્ષમાં લઈશ ત્યાં સ્વભાવ પ્રગટ થશે. અતિન્દ્રિય જ્ઞાન એના દ્વારા આત્માનો અનુભવ થઈ જશે. સ્વભાવ વડે, સ્વભાવ વડે આત્મા જણાય છે, ઓલો ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો જ નથી. માટે રોકામાં, એનો રોકામાં તારે આત્માનો અનુભવ કરવો હોય તો ઇન્દ્રિય જ્ઞાનનો તો નિષેધ કરવો પડશે. સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જો ઓલામાં બધું પરોક્ષ હતું ઇન્દ્રિય જ્ઞાનમાં, અહીંયા આ પ્રત્યક્ષ જ્ઞાતા છે. એટલે જ્ઞાયક આત્મા પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણી શકાય છે, કોઈને પૂછવાની જરૂર પડતી નથી અને એમાં ઇન્દ્રિય જ્ઞાનની જરૂર પડતી નથી. એને અનુભવથી શ્રદ્ધા આવી ગઈ, ખલાસ, મારા સ્વભાવ વડે મને મારા આત્માનો અનુભવ પ્રત્યક્ષ થઈ ગયો. હવે જ્યાં પ્રત્યક્ષ થઈ ગયો ત્યાં પછી કોઈને પૂછવાનું ક્યાં રહ્યું? આનંદનો અનુભવ આવ્યો કે હું તો જ્ઞાનની આનંદની મૂર્તિ છું. બસ અનુભવમાં જે આનંદ આવ્યો, ત્યાં પ્રતીતને શ્રદ્ધામાં આવી ગયો તો હું તો આનંદમય છું, મારામાં રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, મારામાં નથી, અને ઇન્દ્રિય જ્ઞાન મારામાં નથી. કેમ કે મારા સ્વભાવ વડે મારા આત્માની પ્રાપ્તિ થઈ છે, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માનો અનુભવ થઈ શકતો નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન પણ નાશવાન છે પણ સત્તા અવલંબનશીલ છે, એ પણ મારો સ્વભાવ નથી એમ જાણીને એના પ્રત્યે શ્રદ્ધા છોડી દે છે. મિથ્યા શ્રદ્ધા તે છૂટી જાય, ઇન્દ્રિય જ્ઞાન રહી જાય પણ એમાં મારા પણ ન રહીએ. સાતમું, જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના અલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહે છે કે આ આત્મામાં એક ઉપયોગ નામનો જે સ્વભાવ છે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનનું પ્રગટપણું જ્ઞાનની પ્રાપ્તિ પર પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન નથી કે શાસ્ત્રનું અવલંબન લે તો આત્માનું જ્ઞાન થાય એવો આત્માનો સ્વભાવ નથી તો પરાધીન થઈ ગયો. માટે કહે છે કે પરનું અવલંબન લે અને જ્ઞાન પ્રગટ થાય એવો આત્માનો સ્વભાવ નથી એમ કે છે. માટે હવે કે છે કે નિમિત્તનું લક્ષ છોડી દે, હવે તું નિમિત્તનું લક્ષ છોડી દે, હવે તું આત્માનું ઉપાદાનનું લક્ષ કર તો તને આત્માની પ્રાપ્તિ થશે એમ. પેલા અવલંબન આવ્યું પણ એ અવલંબન આવ્યું ત્યારે શાસ્ત્રકાર એમ કે છે કે તું આ પ્રવર્તનસારનું અવલંબન છોડી દે. પ્રવર્તનસાર શાસ્ત્રની 172 ગાથાનું અવલંબન લઈશ તો એના વડે જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. તને ભ્રાંતિ થાય છે ઉલટી કે મને જ્ઞાન થયું. બહુ ઊંચા પ્રકારની વાત છે, બહુ ઊંચા પ્રકાર છે. પદાર્થોના બાહ્ય પદાર્થોના અલંબન જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આઠમો બોલ, જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતો નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્માને ક્યાંયથી બહારથી લાવી શકાતો નથી અને આત્માનું જ્ઞાન જે થાય એ પણ ક્યાંયથી બહારથી લાવી શકાતું નથી. ક્યાં શેમાંથી લાવવું જ્ઞાન? પ્રતિમામાંથી લાવવું, શાસ્ત્રમાંથી લાવવું, જ્ઞેયોમાંથી લાવવું? જ્ઞાન આવી શકે જ નહીં પરમાંથી. પરમાંથી જ્ઞાન આવી શકે જ નહીં, અશક્ય છે. એ તો તને ભ્રાંતિ થઈ છે કે મારું જ્ઞાન પરમાંથી આવે છે. જ્ઞેયો જાજા જણાય તો જ્ઞાન વધી ગયું એમ, એ ભ્રાંતિ છે તારી. તારું જ્ઞાન પરમાંથી લાવી શકાતું જ નથી. આત્મા પરમાંથી લાવી શકાતો જ નથી. આત્માનું જ્ઞાન પરમાંથી લાવી શકાતું નથી. અને આત્માનું ઉત્પન્ન થયેલું જ્ઞાન એ પર વડે હરણ થઈ શકતું નથી. હવે કે છે આત્મજ્ઞાનનો સદુપયોગ થયો સમ્યક દર્શનને જ્ઞાન, એ લાખ કરોડ અમે પ્રતિકૂળ સંયોગ આવે તો પણ હરણ થઈ શકતું નથી, કોઈ એનો નાશ કરી શકે નહીં. એ હવે પછીના બોલમાં, પેલા આમાં બોલમાં કે લાવી શકાતું નથી. પછી કે છે કે સદુપયોગ પ્રગટ થયો, સાધક થઈ ગયો, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ ગયું. પછી નારકીની ભૂમિકામાં જાય, કદાચિત આયુષ બંધાણું હોય તો પ્રતિકૂળ સેવો ગમે એટલા હોય તો સમ્યક દર્શનનો કોઈ નાશ કરવા તાકાત નથી એમ કે છે. એ હવે પછીના બોલમાં કે છે આમાં લાવી શકાતું નથી. અને બીજા હવે પછીને કહેશે કોઈ હરી શકતું નથી, નાશ કરી શકતું નથી. ધર્મનો નાશ કોણ કરે? ધર્મ તો ધર્મીના આશરે પ્રગટ થાય. એને પ્રતિકૂળ સેવો ગમે એવા હોય કોણ નાશ કરી શકે? આપણી સામે દાખલો શ્રેણિક મહારાજાનો છે ને. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, આવતી 24મા પેલા તીર્થંકર પદ્મનાભ તીર્થંકર થશે, પેલા તીર્થંકર. અને અત્યારે તો નારકીની ભૂમિકામાં છે પણ કે છે કે શુદ્ધ જો એ હોય પછી આવે છે. જો નવમો બોલ, જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું, ઉપયોગ એટલે સદુપયોગ, ધર્મનો દશા પ્રગટ થઈ ગઈ, નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એટલે કોઈ વડે કોઈનો નાશ થાય એમ બની શકતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ ગયું એનો નાશ કોણ કરી શકે? જગતનો કોઈ પદાર્થ નથી એનો નાશ કરી શકે. બીજાને ખબર નથી રહી અડે નહીં, નાશ કરવાનો પ્રશ્ન જ નથી કે છે. નાશ કરી શકાતો નથી તો નિસંગ થા હે. હા, એવું બનનાર નથી, અશક્ય વાત છે. વસ્તુના સ્વભાવનો નાશ કોણ કરે? કોઈ કરી શકે. દસમો બોલ, જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ મલિનતા વિકાર નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કે છે કે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો એ તો જેમ સૂર્યમાં મેલ અને મલિનતાથી રહિત સૂર્ય છે એમ જે જ્ઞાન પ્રગટ થયું શુદ્ધ ઉપયોગ એ તો રાગથી રહિત જ છે, એ મલિન ભાવથી રહિત છે. શુદ્ધ પર્યાય છે એમાં અશુદ્ધ પર્યાયનો અભાવ છે એમ, મલિન નથી. સૂર્યના કિરણો જો મલિન હોય તો જ્ઞાન મલિન થાય, પણ જ્ઞાન મલિન થઈ શકતું નથી એમ. પછી 11મો, લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌદ્ગલિક કર્મનું ગ્રહવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય કર્મથી અસંયુક્ત અસંબંધ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કે છે કે જેને શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ ગયો પછી એને કર્મનો બંધ બિલકુલ થતો નથી, દ્રવ્ય કર્મનો બંધ થતો જ નથી એમ કહે છે. કેમ કે દ્રવ્ય કર્મના બંધનું કારણ તો અજ્ઞાન નતું, હવે જે જ્ઞાન પ્રગટ થયું આત્માનું તો એનાથી કઈ દ્રવ્ય કર્મનો બંધ ન થાય, ઉલટી નિજરા થાય પણ મન તો થાય. 12મો બોલ, જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી. ભોગવવું અને ઉપભોગ, ભોગવવું એટલે એકવાર ભોગવવું અને ઉપભોગ એટલે વારંવાર ભોગવવું. કે છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ આત્મા પર પદાર્થનો ભોગતા થઈ શકતો નથી. જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ તે નથી, નથી ઉપભોગ નથી. આ સાધક થયો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પર પદાર્થો જણાય છે પણ ખરેખર એનો એ ભોગતા થતો નથી. કેમ કે એકતા બુદ્ધિ તૂટી ગઈ છે, અલિંગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે ત્રિકાળ આત્માનો સ્વભાવ એ પણ વિષયને ભોગવે કરે ને ભોગવે એવો ત્રિકાળ સ્વભાવ મળતી અને ત્રિકાળ સ્વભાવને આશ્રય જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ પણ એનો ભોગતા થતો નથી પણ એનો જ્ઞાતા રહે છે. દ્રષ્ટિ અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ જ્ઞાતા છે. અસ્થિરતાથી જરા ભોગવે છે એમ કહેવાય વ્યવહારને, પણ નિશ્ચયને તો ભોગતા નથી, એકાકાર થતો જ નથી એમાં. 13મો બોલ, લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિયો વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાઈ અનુસરીને થનારો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની કેટલાક જીવો એમ કે છે કે એમ કે માતા અને પુરુષ પિતા એ બે ના સંબંધથી એટલે એના રજકણથી એ આત્મા ઉત્પન્ન થાય છે, તો કે ના એવી કોઈ આત્માની ઉત્પત્તિ એનાથી થતી નથી. આત્મા અનાદિ અનંત છે, આત્મા કોઈ સંયોગથી ઉત્પન્ન થાય એવો આત્માનો સ્વભાવ જ નથી. સમજી ગયા? અન્ય મતી કેટલાક કરતા કહેતા હોય એનું ખંડન કરવા માટે, કેમ કે બહુ વિશાળ દ્રષ્ટિથી શાસ્ત્ર લખાય, એકલા પોતાના શિષ્યોને સમજાવવા માટે નહીં પણ એને ક્યાંય શલ્ય રહી જતું હોય તો એ કઢી નીકળી જાય એમ. કેમ કે સંયોગથી ઉત્પત્તિ ક્યાં થાય છે? એ તો દેહની ઉત્પત્તિ થઈ, આત્મા ક્યાં ઉભ્યો? માતાના ગર્ભમાં જીવ આવે છે એ તો જીવ ક્યાં ઉપજે છે? એ તો દેહ ઉપજે છે, જીવ તો અનાદ્યન છે. હા, ઉત્પન્ન થાય છે એમ ના, એવું દેહ ઉત્પન્ન થાય છે. કોઈ ના સમજી શકાય બેન, કોઈ સમજી શકે નહી. ચૌદમો બોલ, લિંગનું એટલે કે મહેન આકારનું પુરુષાદિની ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્માને કોઈ લિંગ જ નથી ને, આત્માને કોઈ લિંગ નથી. શરીરના ચિહ્નરૂપ જે લિંગો છે એ લિંગ આત્મા નથી. પુરુષ લિંગે નથી, સ્ત્રી લિંગ નથી ને નપુંસક લિંગ પણ આત્માને નથી. એ તો દેહના ચિહ્નો છે. ભગવાન આત્માને લિંગ ન હોય. હા, કે તું તો આત્માનું ચિહ્ન માનાજ, પણ એ તો પુત્રનું ચિહ્ન છે. એ આત્માનું લક્ષણ જ ક્યાં છે? આત્માનું લક્ષણ તો જ્ઞાનમય છે, એને તો અડતો નથી આત્મા. બહુ ખુલાસા, બહુ ખુલાસ, એનું આખું વ્યાખ્યાન છે ગુરુદેવ નું, એ વાંચી લેજો વિસ્તારથી. ગુરુદેવ વિસ્તાર બહુ કર્યો છે, આપણે તો જરા ટૂંકામાં લેલી છે, ટાઈમ ટૂંકો છે, બહુ વિસ્તાર ન કરાય અને જાજું લેવાય જાય, જાજું લેવાય જાય થોડા દિવસમાં, એટલે ટૂંકામાં. અને વિશેષ જાણવું હોય તો અલિંગ ગ્રહણ છે, પુસ્તક છે, હા એ વાંચી લેવું જોઈએ. એનો વિસ્તાર બહુ કર્યો છે, આ બે બોલમાં અન્યમતનું બહુ ખંડન કર્યું છે ગુરુદેવે. પંદરમો, લિંગ વડે એટલે કે અમેન આકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપ્યપણું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો લોકવ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કેટલાક અનિમતી એમ કે છે કે આત્મા એવડો મોટો છે કે લોકાકાશ પ્રમાણ લોકમાં રહીએ છીએ વ્યાપીને, દેહ પ્રમાણ નથી, દેહમાં જે આત્મા એ અમે આત્મા કહેતા નથી. ત્યારે આત્માનું સ્વરૂપ શું કે જેનો કોઈ આકાર નહીં, લોક પ્રમાણે આખા લોકમાં ફેલાયો આત્મા છે, એક આત્મા છે એમ માને છે. સમજીએ, ત્યારે જૈન દર્શન માને છે કે પ્રત્યેક દેહમાં રહેલો આત્મા જુદો જુદો છે, ઇન્ડિવિજ્યુઅલ. આ કે છે અમેહાન આકાર, જેનો કોઈ આકાર જ નથી એમ, આકાર નથી એમ કહે છે. એક જ આત્મા, આપણે કહીએ છીએ અસંખ્યાત પ્રદેશી આત્મા, દેહ પ્રમાણ છે, દેહમાં રહેલો છે, એટલી એટલી જીગામાં આત્મા રહેલો છે, એ આખા લોકાકાશમાં ફેલાણો નથી. લોકાકાશના જેટલા અસંખ્યાત પ્રદેશ છે એટલા પ્રદેશવાળો છે, પણ છતાં એ આત્મા દેહ પ્રમાણ જ છે. હા, દેહમાં જેટલું દેહનું છે એના પ્રમાણમાં આત્મા છે. મારો આત્મા મારો આ દેહ છોડીને અહીંયા વયો જાય કે મુંબઈ વયો જાય એમ નથી. આ કે છે બીજા નિયમતી કે દેહ પ્રમાણ નથી, આત્મા એક છે અને લોકાકાશ પ્રમાણ છે.
લોકાકાશ પ્રમાણ
એક આત્મા હોય જ નહીં, દેહ પ્રમાણ હોય અને પ્રત્યેક દેહ નો જુદો આત્મા, તમારો આત્મા જુદો મારો આત્મા જુદો, ઓલા લોકો એક આત્મા કહે છે. એ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અને વ્યવહારે દેહ પ્રમાણ. હવે એ નિશ્ચયથી લોકાકાર પ્રમાણ છે એનો અર્થ આ જે કહે છે એમ નહીં, પણ લોકના જેટલા પ્રદેશો છે અસંખ્યાત, એ અસંખ્યાત પ્રદેશનું પ્રમાણ એ નિશ્ચયથી એવડો છે. એક પ્રદેશી નથી, અનંત પ્રદેશી નથી, તો અસંખ્યાત પ્રદેશી. તો અસંખ્યાત પ્રદેશ કોની હારે મેળવવા? કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે એટલા પ્રદેશવાળો એક આત્મા છે નિશ્ચયથી, અને વ્યવહારે દેહ પ્રમાણ. પણ અત્યારે દેહ પ્રમાણમાં રહેલો છતાં પણ એ લોકના જેટલા પ્રદેશો છે એટલા પ્રદેશવાળો એક એક આત્મા છે. કીડીનો આત્મા પણ લોકના પ્રદેશ જેવડો છે, સંખ્યા અસંખ્યાત, અસંખ્યાત લોક પ્રમાણ, પણ એ કીડીનો આત્મા લોકમાં વ્યાપ્યો નથી. અહીંયા કે છે કે લોકમાં વ્યાપી જાય છે એમ જે માને છે એ પાખંડી છે, એમ એનું ખંડન કરે છે. અસંખ્યાત પ્રદેશી છે છતાં દેહ પ્રમાણ છે. ઓલા કે છે કે લોકાકાશમાં ફેલાઈ ગયો છે આત્મા, જરે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, જ્યાં જો ત્યાં આત્મા છે એમ એક આત્મા માને છે. અને જૈન દર્શન આત્મા અનંતા માને છે, ઇન્ડિવિજ્યુઅલ જુદા જુદા છે.
જૈન દર્શન તો એવું છે ને કેવળ જ્ઞાનીઓથી કહેવાયેલી વાત,
કહેવાયેલી અફર છે વાત. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો લોકવ્યાપ્તિવાળો નથી, લોકમાં વ્યાપક છે એક આત્મા એવો આત્માનો સ્વભાવ નથી, દેહ પ્રમાણ રહેલો છે અને પોતાના અસંખ્યાત પ્રદેશ એટલા ક્ષેત્રમાં છે. એનું ક્ષેત્ર અત્યારે જે અસંખ્યાત પ્રદેશ છે એ સ્વક્ષેત્રમાં છે. આકાશ જેટલો લાંબો થઈ ગયો છે અટાણે એટલો ફેલાઈ ગયો છે આત્મા એમ નથી, એમ એ પાખંડીઓ છે એમ કે છે, એ માને એ ખોટા છે. સોળમું, જેને લિંગોનું એટલે કે સ્ત્રી, કેટલા ખુલાસા કરે છે, ઓહો હો હો,
કોઈની શંકા નથી.
જેને લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ અને નપુષક વેદોનું ગ્રહણ નથી, ઓલું લિંગોનું ગ્રહણ નહોતું. લિંગ છે એ દેહનું ચિહ્ન છે, લિંગ છે દેહનું ચિહ્ન, અને વેદ છે એ જીવનો કષાય ભાવ છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુષક વેદ. જેમ કે પુરુષ વેદ હોય એની સ્ત્રી સાથે રમવાનો વિકાર ઉભો થાય, એ વેદ છે, એ પરિણામ છે, વિકાર છે જીવનો, એ પરિણામ છે જીવનો વિકાર. અને ઓલો જે લિંગ હતો એ તો શરીરનું ચિહ્ન હતું. લિંગ જુદું અને વેદ જુદો. વેદ છે જીવની વિકારી અવસ્થા, કષાય, બેનો ફેર છે. અને નપુષક વેદોનું ગ્રહણ નથી, એ કષાયને ગ્રહણ કરે એવો આત્માનો સ્વભાવ નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય તેમજ ભાવે, જો દ્રવ્ય સ્ત્રી નથી અને ભાવે સ્ત્રી નથી, સ્ત્રી પુરુષ અને નપુષક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ હા હા, કેવી સુંદર વાત કરે. આ હા હા હા, કેવી સુંદર વાત કરે. ભગવાન આત્મા છે એને દ્રવ્ય પુરુષ નથી અને સ્ત્રી વેદ પુરુષ વેદ પણ નથી. વેદ નામનો જે કષાય છે એનો આત્મામાં અભાવ છે. એક વેદ નામનો કષાય છે, જેમ કે 25 પ્રકારના કષાય છે ને, 3 મિથ્યાત્વના દોષ ને 25 માં ક્રોધ માન માયા ને લોભ, એવી 4 ચોકડી ચોકે ચોકે 16 કષાય થયા. સમજી ગયા? અનંતાનુમંદી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન, 4 ચોકે 16 કષાય, ક્રોધાદિ 16 કષાય. પછી સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુષક વેદ અને ના ભવ્યત્વ નહીં, બીજા 9 કષાય, 9 કષાય છે. એમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુષક વેદ, 9 કષાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુષક વેદ, એમ 9 કષાય. 9 કષાય એટલે ઈસત થોડા ઓછા. ઓલા ક્રોધમાન માયા લોભ છે એ મોટા કષાયો છે, આ નાના કષાયો. કષાયો તો ખરા જ, જાત કષાય નહીં, પણ નાના કષાય, ઈસત કષાય. હવે જે ઈસત કષાય ઉભો થાય છે પર્યાયમાં, એનો આત્મામાં ભાવ છે. આત્મા એવો નથી, એનાથી જુદો છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ, બાહ્ય, યતિ લિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એને શરીરની નગ્નતા એ પણ એનું ચિહ્ન નથી. 5 મહાવ્રત અને 28 મૂળ ગુણ એ પણ આત્માના ચિહ્ન લક્ષણ નથી, એનાથી પણ આત્મા જુદો છે. એ જે ચિહ્નો છે ને લિંગ, સાચા સાધુના હો, હા, એ પણ આત્મામાં નથી, એ આત્માની બાહ્ય છે, અનાત્મભૂત લક્ષણ છે, આત્મભૂત લક્ષણ નથી. હવે 3 બોલ બાકી રહ્યા, પછી કરશો. ઉત્તર પાનું 328 પાના ઉપર 18 નંબરનો આંકડો છે, 328 નંબરનો આંકડો, ચોથી લીટી છે. શ્રી પ્રવર્તન સાર શાસ્ત્ર, ગાથા 172, એના અલિંગ ગ્રહણના 20 બોલ, એમાં 17 બોલ ચાલ્યા, 18, 19, 20. 18મા બોલમાં આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે લિંગ એટલે કે ગુણ, લિંગનો અર્થ કહે છે કે ગુણ એને લિંગ કહેવાય. એવું જે ગ્રહણ એટલે કે અર્થાવ બોધ, પદાર્થ જ્ઞાન, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત, એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એમ આચાર્ય ભગવાન ફરમાવે છે કે એક આત્મા અભેદ સામાન્ય અનંત ગુણનો પિંડ, એ ગુણી પરમાત્મા છે. હવે એ ગુણી આત્મા પદાર્થ સામાન્ય છે, જે દ્રષ્ટિનો વિષય છે, જે આશ્રયભૂત તત્વ છે, એમાં ગુણભેદ ઉત્પન્ન કરવો તે લિંગ થઈ ગયું. ગુણભેદના લક્ષ્યે સમ્યક દર્શન થતું નથી, માટે અહીંયા ગુણભેદનો નિષેધ કરે છે. ગુણોનો નિષેધ નથી, પણ ગુણના ભેદનું લક્ષ છોડાવે છે. અર્થાવ બોધ એટલે પદાર્થનું જ્ઞાન, જ્ઞાન ગુણની પ્રધાનતાથી વાત કરે છે. ગુણ તો અનંતા છે, પણ એમાં જ્ઞાન તે આત્મા, પદાર્થને જાણે તે આત્મા, એમ જો ગુણભેદ કરવામાં આવે તો એ લિંગ થઈ ગયું. એ અલિંગ ગ્રહણ એ એવું ગુણભેદ એવું વસ્તુનું સ્વરૂપ નથી. ગુણભેદ કરવાથી આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થઈ શકતી નથી, કેમ કે એક ગુણ પર લક્ષ જતા અનંત ગુણાત્મક આખો આત્મા અભેદ દ્રષ્ટિમાં આવતો નથી. જેમ કે સોનું છે, એનો ચિકાસ કે પીળાશ એ ગુણ છે. આ પીળાશ પીળું તે સોનું, પીળું તે સોનું, એ તો સોનું જે સમજતો નથી એને ભેદ કરીને સમજાવાય કે પીળું તે સોનું. પણ પીળું તે સોનું તો પીળું તે ગુણ છે, એ ગુણ તે સોનું નથી. એક પીળા નામનો જે ગુણ છે તે સોનું નથી, તો સોનામાં અનંત ગુણ છે, તો અનંત દ્રવ્ય થઈ જાય. હા, જેટલા ગુણો એટલા દ્રવ્ય થાય. દ્રવ્ય તો એક છે, પણ એનું જે કોઈ પદાર્થને સમજતો ન હોય એને કોઈ એક અસાધારણ ગુણ દ્વારા સમજાવવાનો વ્યવહાર હોય છે. તો કે છે કે જ્ઞાન તે આત્મા, એ પ્રાથમિક ભૂમિકામાં તને આત્માનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ઠીક છે. પછી જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જાણે તે આત્મા, જાણે તે આત્મા, એમ જો તું કર્યા કરીશ તો તને આત્માની પ્રાપ્તિ નહીં થાય. ભાગલા પડી ગયા, ભાગ પડી ગયો, ભેદ પડી ગયો, ખંડ પડી ગયો, તો એના લક્ષે તો રાગી પ્રાણીને રાગ થશે. માટે ગુણ ભેદ પણ આત્મામાં નથી. જ્ઞાન દર્શન ચારિત્ર એવા જે ગુણ ભેદ કરવામાં આવે તો વ્યવહાર થઈ જાય છે, એ નિશ્ચય નથી થતું. કેમ કે નિશ્ચય નયનું જે સ્વરૂપ છે અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ, એ દ્રષ્ટિને જ્ઞાનમાં આવે ત્યારે આત્માને આત્માની પ્રાપ્તિ થાય. એને બદલે અર્થાવ બોધ એટલે પદાર્થ જ્ઞાન તે જેને નથી, એટલે જ્ઞાન નામનો ગુણ આત્માને નથી. જ્ઞાન નામનો જે ગુણ છે એવો ગુણ ભેદ જો કરશો તો એ આત્મા લક્ષમાં નહીં આવે. હા, અભેદ આત્મા છે, એ ગુણ વાળો આત્મા નથી, એવા તો અનંત ગુણો આત્મામાં છે. પણ સમજાવવા માટે વ્યવહારથી અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે બીજાને ત્યારે બરાબર છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. પણ જયારે તને અનુભવનો કાળ આવે અથવા આત્માની પ્રાપ્તિ કરવી હોય તો એ ગુણભેદનું લક્ષ છોડી દે. ગુણભેદ આત્મામાં નથી, ગુણભેદ કરીશ તો લિંગ થઈ જશે, અને આત્મા એ લિંગ વગરનું અલિંગ ગ્રહણ છે. આત્માને ગુણ નામના ભેદનું લિંગ એટલે ચિહ્ન નથી, માટે આત્મા અલિંગ ગ્રહણ છે. એ ગુણભેદ લક્ષમાંથી કાઢી નાખ, ગુણી પર યોજા, સોનાને જોઈ લે, સોનાની પીડાશ અને ચિકાશ એલા ભાગલા પાડમાં કે ભેદ પાડમાં, કેમ કે વસ્તુ તો અભેદ છે. એ તો સમજાવવા માટે છે વ્યવહાર, આશ્રય કરવા માટે નથી. સમજાવવા માટે વ્યવહાર હોય પણ આશ્રય કરવા માટે નથી. જ્યાં એ સોના ઉપર નજર કર ત્યાં ગુણભેદ દેખાશે નહીં, ત્યારે તને તને સોનું પ્રાપ્ત થશે એમ કે છે. લિંગ એટલે કે ગુણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવ બોધ એટલે કે જ્ઞાન તે જેને નથી આત્માને નથી, આત્મામાં જ્ઞાન નથી. કેમ કે આત્મા તો આત્મા એકરૂપ છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે, એવા ભેદો કરવાની જરૂર શું છે? એમ ક્યાં જરૂર છે? તો એનો અંત નહીં આવે, તને ભેદ પડ્યા કરીશ તો અંત નહીં આવે. માટે પેલા ભેદ પાડીને સમજાવે ગુરુ, ત્યારે સમજી લે કે જ્ઞાન તે આત્મા એમ ગુરુ કહે છે, પણ એ ભેદ દ્વારા અભેદ સમજાવવાનો ઈરાદો છે. સમજાવનાર પણ ભેદથી સમજાવે છે અભેદને, અને સમજનાર શિષ્ય પણ ભેદ દ્વારા અભેદને સમજે છે. હા, ભેદ તો ટેમ્પરર સમજવા પૂરતો છે, પછી જયારે એને એ ભેદને છોડીને અભેદમાં જા ત્યારે તને અનુભવ થાય એમ. માટે તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષથી એટલે ગુણના ભેદથી, ગુણના ગુણ વિશેષથી એટલે ગુણના ભેદથી નહીં આલિંગિત. આત્મામાં એક ગુણ છે, એ દ્રવ્યને અડતો નથી, સ્પર્શતો નથી. કેમ કે જો ભેદ પાડ્યો તો એ ગુણ વિશેષથી તને વિકલ્પની ઉત્પત્તિ થશે. માટે એ ગુણને જુદો પાડમાં, ગુણીથી ગુણને જુદો પાડમાં, કેમ કે ગુણીથી ગુણ જુદો છે જ નહીં. હા, તો વસ્તુ વાતમાં નહીં આવે. તારે જો વસ્તુ જોતી હોય આખી, તો તને ગુણ ભેદથી એ દ્રષ્ટિમાં આવ્યો નથી. ગુણ ભેદનો લક્ષ છોડી દે. ગુણ ભેદો છે ખરા, જ્ઞાનના દર્શનના ચારિત્રના આનંદ ગુણો છે, પણ એને ભેદ પાડીને તું એકને લક્ષમાં લેમાં, આખો આખો અભેદ લઈ લે સામાન્ય. એમ
ગુરુદેવ કે છે ને, જે વાત ચાલે છે એ સાંભળ, વચમાં બીજી ટાંગ નાખતી
નાકમાં,
જે જેના ઉપર જે વાત આવે છે એના ઉપર.
અત્યારે ગુણ ભેદ નો નિષેધ કરવો છે, ગુણ ભેદ નો નિષેધ કરવો. ગુણ ભેદ કરે છે કોણ? વ્યવહાર નહીં કરે છે. વ્યવહાર ને અન્યથા કથન કરે છે, બીજાના ભાવને બીજાનો કહે છે. કે વ્યવહાર ને શું કહે છે? જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. એ વ્યવહાર નહીં કહે છે ને, એ જૂઠું કથન છે. રાગ તે આત્મા એ તો તદ્દન જૂઠું કથન છે, એમાં તો કઈ તથ્ય નથી. પણ જે અભેદ નો ભેદ છે, ખરેખર ગુણો છે ખરા આત્મામાં, સર્વથા નથી એમ નહીં. જ્ઞાન પણ છે, દર્શન પણ છે, ચારિત્ર છે, પણ વ્યવહાર નહીં, અભેદમાં ભેદ કલ્પના કરીને બીજાને સમજાવે છે, ત્યારે વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. બીજો તો ઉપાય નથી. કે આત્મા આત્મા કહીએ તો એનો સમજે નહીં. કે આત્મા એટલે શું? કે ભાઈ આત્મા એટલે જે જાણે તે આત્મા, દેખે તે આત્મા, જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા. આપણે આ જ લઈએ છીએ ને, 18-19-20 ચાલે છે, 18મો ચાલે છે. કહે છે કે તું જો તારે અભેદની પ્રાપ્તિ કરવી હોય તો તું વ્યવહાર નહીં દ્વારા શ્રી ગુરુ સમજાવે ખરા, કે જેનામાં જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, દેખે તે આત્મા, જાણે તે આત્મા, પણ એના દ્વારા આખો આત્મા એને સમજાવવો છે, એક ગુણ સમજાવવો નથી. અને વ્યવહાર નહીં, અભેદમાં ભેદ કલ્પના કરીને જ સમજાવી શકાય. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાય જ નહીં, કેમ કે પરમાર્થ તો અનુભવગમ્ય છે, વચનથી અગોચર છે. નિશ્ચય નહીં નો જે વિષય છે, શુદ્ધાત્મ તત્વ, એ તો વચનમાં આવી શકે જ નહીં, વાણીમાં, વિકલ્પમાં ના આવી શકે. એ તો કેવો અનુભવ ગમ્ય વસ્તુ છે. હવે જેને શુદ્ધાત્માનો અનુભવ થયો, એવા ધર્માત્મા, એને બીજાને સમજાવવા માટે આત્માનું સ્વરૂપ સમજાવવું છે. ને હવે આત્માનું સ્વરૂપ સમજાવવું હોય ત્યારે અભેદમાં જે ભેદ કરી કલ્પના કરી, કલ્પના કરી એને સમજાવે છે, કે જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, ચારિત્ર હોય તે આત્મા, સુખ નામનો ગુણ હોય તે આત્મા, પ્રભુત્વ વિભુત્વ એવી એવી એક એક ગુણની પ્રધાનતાથી એક ગુણની મુખ્યતા કરી. એક ગુણની મુખ્યતા કરે તો બીજા ગુણો ગૌણ હોય. બીજા ગુણો છે ખરા, એનો બીજા ગુણો ન હોવાનો નિષેધ નથી, છે તો ખરો, પણ એકને જયારે મુખ્ય કરે ત્યારે બીજા ગુણો કહી શકાતા નથી. એક સાથે વાણીમાં બધા ગુણનું વર્ણન આવી શકે નહીં. જયારે જ્ઞાન ગુણથી વાત કરે ત્યારે બીજા ગુણો અવિવિક્ષિત રહે છે. અવિવિક્ષિત એટલે કેવા ધારેલો એક ગુણ મુખ્ય થાય અને ન કેવા ધારેલા બીજા ગુણો ગૌણ થઈ જાય. તો જ્ઞાન તે આત્મા એમ જ્યાં સમજાવે. હવે એ કહે છે કે એ વ્યવહારની નું કથન છે, નિશ્ચયની નું કથન નથી. જો વ્યવહાર નહીં નો ક્યાં સુધી નિષેધ કરવો પડશે? આ અંદરના વ્યવહારનો, આ સાચો વ્યવહાર છે. આત્મામાં જ્ઞાન દર્શન ને ગુણો તો છે, એનો સ્વભાવ છે. જ્ઞાન ગુણ એનો વિભાવ નથી. અને આત્મામાં રાગ ને આત્મામાં દ્વેષ એ તો એનો વિભાવ ભાવ છે. તેથી તો એ વ્યવહાર તો અસદભૂત, અસત્યાર્થ, ખોટો, જૂઠો છે. એટલે હવે તું એ વાત તો બંધ કરી દે. તું આટલા વર્ષથી સાંભળજ, હવે તું તારા સ્વભાવમાં આવ્યો કે રાગથી આત્મા ભિન્ન છે અને મારા અનંત ગુણથી અભિન્ન છે. તો હવે અનંત ગુણથી અભિન્ન છે એવું લક્ષમાં હજી આવતું નથી આત્માનું સ્વરૂપ. તો પ્રભુ મને કંઈક હવે આત્માના સ્વરૂપ વિશે કંઈક એનું અસાધારણ લક્ષણ દ્વારા, લક્ષ્ય અને લક્ષણ છે તો અભેદ, લક્ષ્ય અને લક્ષણ, સાકર છે તે લક્ષ્ય છે અને મીઠાપણું એનું લક્ષણ છે. છે તો હવે એક વસ્તુ, કઈ બે વસ્તુ નથી, બરાબર છે. પણ જે સાકરના સ્વરૂપને જાણતો નથી એને સાકર 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 કે તો ઓલો ટગર ટગર જોવે સમજી ન શકે. ત્યારે શું કહેવા માંગો છો? સાકર એટલે શું? કે ભાઈ સાકર પદાર્થ છે, વસ્તુ છે, અસ્તિત્વ છે, તોય ને સમજે. ત્યારે એના અસાધારણ ગુણ દ્વારા સમજાવાય. અસાધારણ એટલે બીજા પદાર્થોમાં ન હોય અને સાકરમાં જ હોય તેને અસાધારણ ગુણ કહેવામાં આવે છે. એટલે ફટકડીથી, ચોકથી, ચૂનાથી ઘણા પદાર્થો સફેદ છે, બરફથી ઘણા પદાર્થો સફેદ છે. જેમ સાકર સફેદ છે એમ બીજા પદાર્થો ઘણા સફેદ છે. તો સફેદ પદાર્થ ગુણથી સમજી ન શકાય, પણ મીઠાપણું જેનામાં હોય તે સાકર છે. હવે એને સાકર સમજાવવું છે, સમજાવવું છે સાકર પદાર્થ. પણ સાકર સમજાવતા એને અસાધારણ કોઈ એક ભેદ પાડીને સમજાવવું પડે. આટલો વ્યવહાર તો આવ્યા વગર રહેતો નથી, આટલો વ્યવહાર આવે. હવે જો સાંભળનાર એમ ગોખા કરે કે જેનામાં મીઠાપણું લક્ષણ હોય તે સાકર, મીઠાપણું લક્ષણ હોય તે સાકર, તો એને સાકરનો સ્વાદ નહીં આવે. ભેદ ઉપર જાય છે. એટલે આત્મા અભેદ એક સામાન્ય વસ્તુ ચિદાનંદ આત્મા છે એને સમજાવવા માટે વ્યવહાર દ્વારા પરમાર્થ કહી શકાય છે. પણ છતાં વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. કેમ કે જો વ્યવહારને અનુસરો તમે તો જ્ઞાન તે આત્મા એમ જો તમે શ્રદ્ધામાં લ્યો તો એક ગુણ તે આત્મા થઈ જશે, તો બીજા ગુણોનો નિષેધ થઈ જશે. બીજા ગુણોનો અપમાન થશે, અનાદર થઈ જશે. તો તમને દ્રષ્ટિ